તારીખ 12/3/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 308 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 241
પ્રશ્ન એ છે કે જ્ઞાન ને રાગ જુદા છે અને બે જ્ઞાન કરવા યોગ્ય છે એમ દ્રવ્ય ને પર્યાય નું એ પ્રકારે ભેદ જ્ઞાન કરવું જોઈએ કે કરવું જ પડે એવો પ્રશ્ન છે. ઉત્તર એમ માયકો છે કે જ્ઞાન અને રાગ જુદા છે, એમાં તો આખી સ્વભાવ ભિન્નતા છે અથવા સ્વભાવ વિરુદ્ધતા છે. જ્ઞાનનો સ્વભાવ અને વિભાવનો સ્વભાવ, રાગનો સ્વભાવ વિરુદ્ધ સ્વભાવી છે. રાજમનજીએ પ્રશ્નિકામાં એને એકબીજાના ક્ષયકરણશીલ કહ્યા છે. સ્વભાવ છે વિભાવનો ક્ષય કરનારો છે, નાશ કરનારો છે, અને ભેદ જ્ઞાનનું પરિણામ એ આવવું જોઈએ, ભેદ જ્ઞાનનું ફળ એ આવવું જોઈએ કે રાગનો નાશ થાય. જો એમ જ દ્રવ્ય પર્યાયનું ભેદ જ્ઞાન કરવાનું હોય તો પર્યાયનો નાશ થવાનો પ્રસંગ આવે. પણ વિરાધક દશા નાશ કરાય, કઈ આરાધક દશાનો નાશ ન કરાય. આરાધક દશાનો નાશ કરો તો આરાધક દશાનું ફળ એવું જે મોક્ષ સિદ્ધ નિર્વાણ પદ છે એ સિદ્ધ પદનો નાશ થશે. એટલે બંનેની કક્ષા એક સરખી નથી, ભિન્નતા હોવા છતાં પણ બંનેની વાત, બંનેની કક્ષા એક સરખી નથી એમ અહીંયા સમાધાન ચાલે છે. 174 પાને નીચેથી ચોથી લીટી છે, ઉપરથી લઈએ. પ્રયત્નમાં જેવા વિભાવ અને સ્વભાવના ભાગલા પડે છે એટલે જુદાપણું થાય છે અનુભવમાં, એવી જાતના સર્વથા ભાગલા પર્યાય સાથે નથી પાડતો વિજ્ઞાન કરનારો. તેના એટલે વિજ્ઞાન કરનારના જ્ઞાનમાં તે પર્યાયને જાણે છે અને દ્રવ્યને મુખ્ય કરે છે અને પર્યાયને ગૌણ કરે છે. પણ પર્યાય સર્વથા ભિન્ન છે એવી જાતનું વિજ્ઞાન તેમાં આવતું નથી. વિભાવ તો સર્વથા ભિન્ન છે એમ આવે છે, પર્યાય સર્વથા ભિન્ન છે એમ આવતું નથી. કેમ કે વિજ્ઞાન પણ પર્યાય જ છે, વિજ્ઞાન પણ પર્યાય જ છે. એટલે જો પર્યાયનો નાશ થાય તો વિજ્ઞાનનો નાશ થાય, આરાધનાનો નાશ થાય અને આરાધ્ય દશાનો પણ નાશ થાય. તે પર્યાયને ગૌણ કરે છે અને તે દ્રવ્યને મુખ્ય કરે છે એ બરાબર છે, એમ કર્તવ્ય છે. પર્યાયનો નાશ તો થઈ પણ શકતો નથી. મિથ્યા શ્રદ્ધામાં, મિથ્યા જ્ઞાનમાં કલ્પના ગમે તેમ થાય, પણ પર્યાય જેમ દ્રવ્યનો નાશ નથી તેમ દ્રવ્યની અવસ્થાનો પણ નાશ નથી. સમયસારમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિથી થોડી વાત એવી લીધી છે કે પૂર્વ પર્યાય વ્યય થાય છે ત્યારે દ્રવ નવી અવસ્થા ગ્રહણ કરીને પૂર્વ પર્યાયને છોડે છે. એ જ કાળમાં દ્રવ નવી અવસ્થાને ગ્રહણ કરતું થકું જૂની પર્યાયનો ત્યાગ કરે છે. એટલે કોઈ સમયે પર્યાય વિનાનું દ્રવ હોય એમ બનતું નથી. તેથી પર્યાયનો નાશની કલ્પના કરવી, વિભાવના નાશની જેમ પર્યાયના નાશની કલ્પના કરવી એ મિથ્યા છે. એટલે બંનેના ભેદ જ્ઞાનમાં ભેદ પાડવામાં ફેર છે. એમ કેવું છે? મુખ્ય ગૌણ કરવાની વાત બરાબર છે, કેમ કે પર્યાયનું અવલંબન ન લેવાય, મુખ્યતા થાય તો અવલંબન આવે, એટલે એનું અવલંબન તો અનાદિથી લીધું છે, એકાંતે પર્યાય પર્યાય દ્રષ્ટિ રાખીને એ અવલંબન છોડાવવા માટે એને ગૌણ કરવી જરૂરી છે. અને છોડાવવા માટે કોઈ વાર સર્વથા ભિન્ન છે એમ પણ જ્ઞાની કે શાસ્ત્રમાં વચન આવે તો પણ એ વજન દેવાની વાત છે. વધારે વજન પર્યાય ઉપર દીધું છે માટે જરા જોરથી વાત કરી છે એમ લીધું. જેવો વિભાવ અને સ્વભાવનો ભેદ પડે છે તેવો પર્યાય અને સ્વભાવનો ભેદ નથી પડતો. એ વચ્ચે ભેદ 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 કરવામાં ફેર છે, કેમ કે પર્યાય કથનચિત અભિન્ન છે, પર્યાય કથનચિત અભિન્ન પણ છે, અને પર્યાય કથનચિત અભિન્ન છે એનું જ્ઞાન ભાન ચાલ્યું જતું નથી. પર્યાય ગૌણ કરાવે ત્યારે અને ગૌણ કરે ત્યારે પર્યાય કથનચિત અભિન્ન છે એ વાત એ કાંઈ જ્ઞાનમાંથી ચાલ્યું ન જાય. જેમ કોઈ એમ કે ભાઈ ચાલ તું મારો દીકરો નહીં, ત્યારે પણ એને ખબર છે કે દીકરો છે એને એમ કહેવાય છે. પાડોશીના દીકરાને કોઈ એવી રીતે કહેતું નથી, એટલે જ્ઞાન તો એ રહી જ જાય છે. પણ પ્રાસંગિક વાત છે એમ અહીંયા પણ પ્રસંગ સ્વદ્રવ્યના અવલંબનનો છે, ત્યારે પર્યાયની ભિન્નતા, સર્વથા ભિન્નતા, ક્ષેત્ર ભિન્નતા એ બધી વાતો આવે, ક્ષેત્ર ભિન્નતાની પણ વાતો આવે. ચિત્તવિલાસમાં કરી છે પણ છતાં વસ્તુનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ છે. અને અહીંયા તો પ્રશ્ન રાગ અને જ્ઞાનના ભેદ જ્ઞાનની અને દ્રવ્ય ને પર્યાયના ભેદ જ્ઞાનની સરખામણીનો પ્રશ્ન ચાલે છે, તો એ બંનેની સરખામણી એક સરખી ન થવી જોઈએ. હું વાત એ છે, બધાની વાત એ છે, જે જેમ હોય તેમ જાણવાનું હોય છે. જાણવામાં જો વિપરીતતા સાધે એટલે વસ્તુના સ્વરૂપને જ વિપરીત કલ્પે તો સાધના પણ અવિપરીત થાય, સાચી સાધના થાય એવું કેવી રીતે બની શકે કે ન બની શકે? ત્રણસો આઠમો પ્રશ્ન છે. ચોથા ગુણ સ્થાન વાળો સમ્યક દ્રષ્ટિ નિર્વિકલ્પ દશામાં હોય અને પાંચમા ગુણ સ્થાન વાળો સાધક સ્વવિકલ્પ દશામાં હોય તો આનંદનું વિધન વિશેષ કોને હોય? વિશેષ એટલે એ તારતમ્યતાની વાત છે, માત્ર તારતમ્યતા એ વખતે જે છે એટલી જ વાત છે, બાકી તો ચોથા કરતા પાંચમાનો આનંદ વધારે હોય. પણ સરખામણી સ્વવિકલ્પની સ્વવિકલ્પમાં અને નિર્વિકલ્પની નિર્વિકલ્પમાં થવી જોઈએ. ચોથા ગુણસ્થાન વાળાની નિર્વિકલ્પ દશામાં આનંદ હોય અને પાંચમા ગુણસ્થાન વાળાની નિર્વિકલ્પ દશામાં આનંદ હોય તો પાંચમાનો જ વધારે. ચોથા ગુણસ્થાન વાળાની સ્વવિકલ્પ દશામાં આનંદ હોય અને પાંચમા ગુણસ્થાન વાળાની સ્વવિકલ્પ દશામાં આનંદ હોય તો પાંચમામાં વધારે. પણ અહીંયા એ પ્રશ્ન નથી, અહીંયા ચોથાનો નિર્વિકલ્પ લીધો છે અને પાંચમાનો સ્વવિકલ્પ લીધો છે. નિર્વિકલ્પ દશામાં આનંદનું વેદન જુદું જ હોય છે, જુદું જ એટલે વિશેષ તારતમ્યતા વાળું હોય છે. આનંદ ઉભરાઈને ઉપયોગની અંદર વિલાય છે, ઉપયોગમાં વેદવું અને પરિણતિમાં વેદવું એમાં ફરક છે. શું? ઉપયોગમાં વેદવું અને પરિણતિમાં વેદવું એમાં ફરક છે. શું? જેમ કે કોઈ બીજા જીવ પ્રત્યે રાગ અથવા દ્વેષ હોય, પણ પ્રસન્ન હોય તો એની એ વાત પરિણતિમાં જાય, પ્રસન્ન ન હોય તો એ વાત પરિણતિમાં જાય. એમ કે દીકરો ઘણા વર્ષથી અમેરિકા છે, પરિણતિ તો ચાલુ છે, મારો દીકરો અમેરિકા છે, મારો દીકરો અમેરિકા છે, એ વિકલ્પ ન કરે તો પણ પરિણતિ ચાલુ છે. ઘણા કાગળ લખીને બોલાવે કે ભાઈ એકનો એક દીકરો છું, ઘણા વખતથી તને જોયો નથી, પૈસા તું ત્યાં બહુ કમાય છે, તો પછી એકાદ વખત આવી જાતો, મળવા આવી જાતો સારું, છતાંય ન આવે, પોતે જાય. હવે જાય ત્યારે જ્યારે મળે ત્યારે જ એને ઉપયોગ થાય એનો, મારો દીકરો મને મળ્યો, મળેલો તો હતો જ, પણ જ્યાં જોયો અને ઉપયોગ થયો, પ્રસંગ આવ્યો, ત્યારે એને જે રસ આવે ને પરિણતિમાં જે રસ આવે એનો ઘણો ફેર છે. ઉપયોગમાં તીવ્ર રસે કરીને એ વખતે નવું બંધન થાય છે, પરિણતિ ચાલતી હોય ત્યારે એટલું તીવ્ર રસ ન હોય કે એટલું બંધન નથી, કેમ કે તારતમ્યતા વધી ગઈ, પ્રસંગે તારતમ્યતા વધી ગઈ. એમ સ્વવિકલ્પ દશામાં અને નિર્વિકલ્પ દશામાં આનંદ ગુણનું પરિણમન તો છે જ સાધકને, મોક્ષ માર્ગેને, પણ નિર્વિકલ્પ દશામાં આનંદનો વેદન એકદમ તારતમ્યતાવાળો છે, કેમ કે ત્યાં તો એકલો શુદ્ધાત્માનો જ અનુભવ છે. સ્વવિકલ્પ દશામાં રાગનો પણ અનુભવ છે. શું છે? સ્વવિકલ્પ દશામાં એક ભાગમાં આનંદનો અનુભવ છે, તો બીજા ભાગમાં રાગના દુઃખનો પણ અનુભવ છે. એટલે સુખ અને દુઃખ બે ધારા એક સાથે ચાલે છે સ્વવિકલ્પમાં. એટલે અને નિર્વિકલ્પ દશામાં બિલકુલ રાગનું વેદન નથી, એકલા આનંદનું વેદન છે. એટલે આનંદની વિરુદ્ધ દશા ત્યાં નથી વેદવામાં, એટલે વેદન વહેંચાઈ નથી જતું. સ્વવિકલ્પ દશામાં જ્ઞાનીનું વેદન બે ભાગમાં વહેંચાય છે, અને ઉપયોગમાં બે ભાગમાં નથી વહેંચાતું, બધું એક જ જગ્યાએ આવી જાય છે, એમ ફેર પડે છે. એટલે એ ફેર નથી આ, એ ફેર નિર્વિકલ્પ દશાની અંદર બતાવો છે અહીંયા, કે નિર્વિકલ્પ દશામાં આનંદનું વેદન જુદું જ હોય છે, તેનો સ્વવિકલ્પ સાથે મેળ કરાય જ નહીં. સરખામણી સ્વવિકલ્પની સ્વવિકલ્પ સાથે કરાય, જો લીધું છે એમને, સરખામણી કરવી હોય તો નિર્વિકલ્પની નિર્વિકલ્પ સાથે અને સ્વવિકલ્પની સ્વવિકલ્પ સાથે, નિર્વિકલ્પની સ્વવિકલ્પ સાથે સરખામણી ન કરાય. નિર્વિકલ્પ સ્વવિકલ્પની સરખામણી કરાય જ નહીં, નિર્વિકલ્પ સ્વવિકલ્પની સરખામણી કરાય જ નહીં. ચોથા ગુણસ્થાનની સ્વવિકલ્પ દશા કરતાં પાંચમા ગુણસ્થાનની સ્વવિકલ્પ દશામાં શુદ્ધિ, નિર્મળતા, શાંતિ અને સમાધિ વધારે છે. સ્વવિકલ્પ સાથે સ્વવિકલ્પની અને નિર્વિકલ્પ સાથે નિર્વિકલ્પની સરખામણી કરાય, એ આપણે તો પહેલાં સીધું લીધું હતું, આમાં એ વાત લીધી છે. એ સરખામણી કરવી હોય તો એમ કરાય. જો નિર્વિકલ્પ સ્વવિકલ્પ જેવું થઈ ગયું તો નિર્વિકલ્પ કાંઈ જુદું રહ્યું જ નહીં. સરખામણી કરો એનો અર્થ શું છે? કે તમે સરખું હોય તો સરખામણી કરો ને, તો એ કાંઈ જુદું રહ્યું જ નહીં, પણ એમ તો છે ને, એક પરિણતિમાં છે, એક ઉપયોગમાં છે, બેની વાત સાવ જુદી છે. હા, એવી વાત છે એક, કે ચોથા ગુણ સ્થાનવાળો શાયિક સમ્યક દ્રષ્ટિ નિર્વિકલ્પ દશામાં હોય અને એને કર્મની જે નિર્જરા થાય, એના કરતાં મુનિરાજને આહાર લેતા લેતા જે પરિણતિ નિર્વિકલ્પ વિતરાગી પરિણતિ છે, એમાં નિર્જરા વધી જાય છે. એ ગણિતનો વિષય થયો પાછો કર્મને નિર્ગળાનો. જોકે ત્યાં એમ પણ લેવું છે કે મુનિરાજની દશા અને ચોથા ગુણ સ્થાનની દશામાં અંતર બહુ મોટું છે. સાધક દશા એક જાતની છે, જ્ઞાનની જાતિ બંનેની એક છે, શ્રદ્ધાની જાતિ બંનેની એક છે, ચારિત્રની જાતિ સરખી છે, પુરુષાર્થની જાતિ સરખી છે, પણ તારતમ્યતામાં બહુ મોટું અંતર છે, ઘણું મોટું અંતર છે. શું જેમ કોઈ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ 90% આવે અને કોઈ 35 માર્કમાં પાસિંગ માર્કમાં આવે તો પાસ તો બે થયા, ઉપલા સ્ટાન્ડર્ડમાં બે જવાના. કેટલો બધો ફેર, ઓલો માંડ માંડ પાસ થયો છે, ઓલો ટોપ લેવલમાં છે, માર્કમાં કેટલું બધું ડિસ્ટન્સ છે. એમાં જાતિ પરિણામોની એક સરખી છે સમ્યક, પણ અંતર બહુ મોટું છે. એટલે જ્ઞાની ચોથા ગુણ સ્થાનવાળા મુનિ દશાને વિચારે ત્યારે એને એકદમ ભાવના થઈ આવે કે આવો અપૂર્વ અવસર મારો ક્યારે આવશે. એને અપૂર્વતા લાગે કે આવો અપૂર્વ અવસર મારો ક્યારે આવશે. શું દશા છે એમ થાય, શું દશા છે. બહુ લાલચ થાય, બહુ લાલચ થાય એમ ગરીબ. એવી દશા છે. રુચિ બાળી પુની સમધમકી છે આવે છે જીનવાણીની સ્તુતિમાં. જ્યાં સમ્યક્ત્વ થયું ત્યાં રુચિ બાળી પુની સમધમકી, પછી મુનિ દશાની ભાવના આવ્યા કરે. તમે જુઓ ગુરુદેવના પ્રવચનોમાં, વેંસરીના વચનામૃતમાં જ્યાં મુનિ દશાની વાત આવે છે તો કેટલા રસથી આવે છે, બહુ રસથી આવે. કેમ કે એમની એ ભાવનાનો વિષય છે અને એ સહજ એ દશામાં એમ જ આવે છે, એવો વિષય છે. નિર્વિકલ્પ સ્વાનુભૂતિનો કોઈ જુદો પ્રકાર જ ન રહ્યો સ્વવિકલ્પ સાથે સરખાવો તો, કે પાંચમા ગુણ સ્થાનનું સ્વવિકલ્પ અને ચોથા ગુણ સ્થાનનું નિર્વિકલ્પ બંને સરખા છે એમ ન હોય. શું અને ગુણસ્થાન પણ ચોથા ગુણ સ્થાનવાળો ગુણસ્થાન પણ જો બદલે તો એ નિર્વિકલ્પ દશામાં બદલશે, સ્વવિકલ્પ દશામાં ચોથેથી પાંચમે ન આવે. ગુણસ્થાન નિર્વિકલ્પ દશામાં બદલાય છે.
બરાબર.
એ જે વસ્તુનું સ્વરૂપ છે અથવા સિદ્ધાંત છે એ પણ એક નિર્વિકલ્પ દશાના પુરુષાર્થના તબક્કાની વિશિષ્ટતાને દર્શાવવાની વાત છે કે કોઈ પણ જીવ ઉપરના ગુણ સ્થાને ચડે છે ત્યારે એ નિર્વિકલ્પ દશામાં જ આરોહણ કરે છે, ચડે છે. ચડવું એટલે આરોહણ કરવું. એ મુનિ દશામાં સાતમા ગુણ સ્થાને જવાય છે એટલા માટે, કેમ કે છઠ્ઠું સ્વવિકલ્પનું છે. એટલે ચોથો કે પાંચમા વાળો મુનિ દશામાં આવે ત્યારે છઠ્ઠે નો આવે, સાતમે પહેલા આવે, પછી છઠ્ઠું આવવું હોય તો આવે. હા, ભરત ચક્રવર્તીને ન આવ્યું, સીધી શ્રેણી માંડી એમણે ધ્યાનમાં અને અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન લીધું. પહેલા સાતમામાં આવે કેમ કે ઉપર ચડવાની ભૂમિકા પુરુષાર્થના વિશિષ્ટ પ્રયોગના પ્રકારે ઊભી થાય છે એમ બતાવવું છે. એટલે એ વખતનો આનંદ અને પુરુષાર્થ જરા વિશિષ્ટ પ્રકારની તારતમ્યતાવાળો હોય છે એમ લેવું છે. નિર્વિકલ્પ દશા કાંઈ જુદી જ ન રહી. જ્ઞાનીને સ્વવિકલ્પમાં રાગની આકુરતાનું વેદન અને શાંતિ સાથે વેદાઈ રહ્યા છે, જોઈ લીધું છે. બે વેદન બે એક સાથે છે, રાગની આકુરતાનું પણ વેદન છે અને શાંતિનું વેદન છે. મુખ્યપણે શાંતિનું વેદન છે, એટલે નરકમાં પણ એ શાંતિને સુખને વેદે છે એમ કહેવાય ખરું, કેમકે એની મુખ્યતા છે. પણ એનો અર્થ નથી કે રાગ છે એની આકુરતાનું વેદન જ નથી, એમ નથી. હા, એટલે એને સૂક્ષ્મ ઉપયોગ છે. એટલે સુગાનીજી એમ લીધું કે દેવ દેવાદિ પ્રત્યે, એટલે દેવ ગુરુ શાસ્ત્ર આદિ ત્રણે લઈ લેવા, એમના પ્રત્યે ઉપયોગ જતા ભઠ્ઠી જેવું દુઃખ લાગે. કેવું? ભઠ્ઠી જેવું દુઃખ લાગે. પણ છતાં એનો અર્થ એમ નથી કે એની મુખ્યતા છે અને અંદરને સુખની ગૌણતા છે. સુખ જ મુખ્ય છે, પણ આ તો નવી જ્ઞાનનો વિષય છે. જુદી જુદી રીતે એ જુદા જુદા એંગલથી એક જ પર્યાયને બતાવ્યું છે. એક ન્યાય એવો છે, એ ન્યાય એવો છે કે આત્માની જે શાંતિ છે એ શાંતિ સાથે કશાયની મંદતાની અશાંતિને વિધવી છે. ત્યાં દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે ઉપયોગ જાય ત્યારે કંઈ કશાય તીવ્ર ન હોય, એ તો મંદ કશાયવાળાનો પ્રકાર છે. તો મંદ કશાયની અશાંતિ અને આત્માની શાંતિ એનું અહીંયા કમ્પેરેટિવ નોલેજ છે. જેણે આત્માની શાંતિ વેદી છે એ એમ કહી શકે કે આ તો ભઠ્ઠી જેવું દુઃખ છે. અને એ વિષય ન સમજાણો હોય એને એમ થાય કરે તો પછી મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. આમાં આત્માની શાંતિ મુખ્ય ક્યાં રહી? આ તો ગુરુ શાસ્ત્રનો સ્વભાવ મુખ્ય થઈ ગયો. ભઠ્ઠી જેવું દુઃખ થાય તો અને એવું એવી ભૂલ થઈ ગઈ, વિવાદ ચાલી ગયો એના એ વિષય ઉપર. તો ગુરુદેવની હયાતી જેને શાંતિ વેદી હોય, અનુભવ થયો હોય, એનો ટોન, એની મર્યાદા, કહેવાનો આશય એ સમજી લે છે. કાંઈ કહેવાનો આશય શું છે, કયા ટોનથી વાત ચાલે છે, કયા એંગલથી વાત ચાલે છે અને એમાં એ શું કહેવા માગે છે એ ન સમજે તો ઊંડું પકડ્યું હોય કે જ્ઞાનીને તો દુઃખ છે જ નહીં, જ્ઞાની તો સુખી થઈ ગયો. બસ, જ્ઞાની તો એકાંતે સુખી થઈ ગયો. નરકમાં સુખી છે પછી ક્યાં વાત રહી? એને બેસે નહીં, વિરુદ્ધ લાગે, કોન્ટ્રાડિક્ટરી લાગે, પણ એમ નથી. આમ પણ છે ને આમ પણ છે, નરકમાં સુખી પણ છે અને મંદ કશાયમાં દુઃખી પણ છે. ગુરુદેવ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે સુગાનીજી કહે છે એ યથાર્થ છે, જેને એ વાત બરાબર ન લાગી હોય, વિરુદ્ધ લાગ્યું હોય, એને આત્માની શાંતિનો અનુભવ કર્યો નથી, એમ સીધું લઈ લીધું. શું? હા, વિષ્ણુ કીધું કળષ્ટિકામાં. આમાં સર્વવિશ્વ જ્ઞાન અધિકારમાં એ મૂળ શબ્દ વાપર્યો છે અમૃતચંદ્રાચાર્ય. વિષ્કુમ શબ્દ વાપર્યો છે મુકુંદાચાર્ય અમૃતચંદ્ર. સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારમાં આવ્યું છે. પ્રતિક્રમણ વિષ્કુંભ છે, પ્રતિક્રમણના પરિણામ. કે તો જૈન શાસન સંપ્રદાયની ક્રિયામાં છે પ્રતિક્રમણ. તો શું બીજાની ક્રિયામાં પ્રતિક્રમણ નથી સંપ્રદાયમાં, બીજા સંપ્રદાયોમાં. જૈન સંપ્રદાયમાં એ રૂઢિ છે પ્રતિક્રમણની. વિષ્કુંભ છે, ઝેરનો ઘોડો. વિષ્કુંભ એટલે ઝેરનો ઘોડો. શુભ ભાવને ઝેરનો ઘોડો કીધો. તીર્થંકર પ્રકૃતિ જે ભાવે બંધાય તે ઝેરના પરિણામ છે એ ગુરુદેવ કહેતા, પોતે ખબર છે પોતાની તોય તેમ કહેતા. ત્યાં સુગાનીજી કીધું કે તું એ જ કહી શકે, એટલી બધી વાત લીધી છે. ઉત્કૃષ્ટ સ્વભાવ છે તીર્થંકર પ્રકૃતિનો, સ્વભાવ છે તે ઉત્કૃષ્ટ છે, કેમકે અહીંયાથી પુંજ પણ ઉત્કૃષ્ટ જ બંધાય છે. એવું પુંજ, તીર્થંકર જેવું પુંજ જગતમાં કોઈ પ્રાણીને બંધાય નહીં, હોય નહીં. શું કે છે અહીંયા જો, જ્ઞાનીને સ્વવિકલ્પમાં રાગની આકુલતાનું વેદન અને શાંતિ બે સાથે વેદાઈ રહ્યા છે, અને નિર્વિકલ દશામાં એકલો આનંદ વેદાઈ રહ્યો છે, એ રીતે તેમાં ફેર પડે છે. આપણે આનંદ છે સ્વવિકલ્પ દશામાં, એમાં આનંદનો વિરોધ કરનારો આકુલતા, જે આકુલતા છે એ આનંદના વિરોધમાં જાય છે. આનંદ તો નિરાકુળ છે, તો એમાં એ સાથે સાથે છે, એક સમયમાં બે સાથે છે. જ્યારે નિર્વિકલ્પ દશામાં એકલો આનંદ છે, રાગનો ઉદ્ભવ નથી, ઉત્પન્ન નથી થયો, એટલે આનંદને અવરોધ કરનારો કોઈ રહ્યો જ નહીં ત્યાં. નાસ્તિથી તો આકુલતાનો અભાવ થયો, અસ્થિથી આનંદ છે એ તારતમ્યતાનું જોર કરીને આવ્યો. બે વાતે ફેર પડી, માઇનસ કરવા યોગ્ય નો માઇનસ થયો ને પ્લસ કરવામાં પ્લસ થયું, તો પરિણતિમાં જે આનંદ હતો એના કરતા ઉપયોગમાં આનંદ વધીને ઉભરાઈને આવ્યો એમ થયો. અને એ વખતે એનો અવરોધક કોઈ રહ્યો નહીં, માટે એ વધારે છે એમ કહેવું છે, માટે એમાં ફેર છે એમ કહેવું છે. એ રીતે તેમાં ફેર પડે છે, એકલો આનંદ વિદાય રહ્યો છે એ રીતે તેમાં ફેર પડે છે. જ્ઞાનીને સ્વવિકલ્પમાં રાગની આકલ્પતાનું વેદન અને શાંતિ સાથે વેદાઈ રહ્યા છે. હા બરાબર છે, જ્ઞાની છે એમાં સ્વવિકલ્પ છે, એ વિકલ્પ છે એમાં આકુલતા છે, આકુલતાનું વેદન છે એની અંદર, અને પરિણતિ છે એ આત્મા સાથે અંતર્મુખ થયેલી છે. એટલે એક જે અવસ્થા છે જ્ઞાનીની એ પરિણતિ અને વિકલ્પ સહિતની દશા છે. આખી જે દશા છે એમાં એક પરિણતિનો ભાગ છે અને એક વિકલ્પવાળો ભાગ છે. જે વિકલ્પવાળો બે થઈને આખી દશા છે, એમાં વિકલ્પવાળો ભાગ છે એ આત્માના આત્માથી વિમુખ થઈને પર સન્મુખ થયેલો ભાગ છે. પરિણતિ અંતર્મુખ થયેલી છે, બેની દિશા પણ જુદી છે અને બંનેનું વેદન પણ જુદું છે. જે પર સન્મુખ થાય છે એમાં આકુલતા ઉત્પન્ન થાય છે, રાગ છે. પરિણતિ વિતરાગી દિશા છે, એ જ્ઞાન દિશા છે, એ જ્ઞાન ધારા છે, એ મુખ્યપણે છે, ઓલી ગૌણપણે છે. છતાં પણ ઉપયોગ જો હોય, જે એકાકારમાં આનંદ ઉત્પન્ન થાય એમાં તો સ્વવિકલ્પનું છે જ નહીં, એટલે અવરોધ કોઈ નથી. અહીંયા પરિણતિને અવરોધ છે થોડો, વિરુદ્ધતા કરનારો ભાવ તે જ સમયે સાથે સાથે છે એમ છે. એટલે ફેર પડે કે ન પડે એમ કહે છે, એ રીતે તેમાં ફેર પડે છે. નિર્વિકલ્પ દશામાં એકલો આનંદ વિદાય રહ્યો છે એ રીતે તેમાં ફેર પડે છે. એકલો પોતાનો આનંદ વિદાય રહ્યો છે જેમાં આકુલતા એકદમ અબુદ્ધિપૂર્વક છે, સાવ નથી એમ હોય તો પૂર્ણ વિતરાગ થઈ જાય. અબુદ્ધિપૂર્વકની આકુલતા છે પાછી, પણ તેનો પોતાને ખ્યાલ પણ નથી આવતો કેવડી ગમ્ય છે. એ આકુરતા એટલી મંદ છે અને અબુદ્ધિપૂર્વકની છે કે જે બુદ્ધિ ગોચર મન ગોચર થતી નથી, પકડાતી નથી, એટલે એનું વેદન હોવા છતાં પણ સમજવામાં આવતું નથી, જ્ઞાનીને પણ પકડાતું નથી, એટલું બધું એ ઓછું હોય છે. પણ સાવ અબુદ્ધિપૂર્વક ન હોય તો પૂર્ણ વિતરાક થઈ જાય નિર્વિકલ્પ થાય ત્યારે, પણ અધૂરું વિતરાકપણું છે ત્યાં. તો અધૂરું વિતરાકપણું છે એનો અર્થ જ એ થાય છે કે ક્યાં ક્યાં રાગનો સદ્ભાવ કોઈને કોઈ પ્રકારે છે તો જ વિતરાકતા અધૂરી છે, નહીતર પૂર્ણ વિતરાકતા હોય. જેમાં આકુલતા એકદમ અબુદ્ધિપૂર્વક છે એટલે બુદ્ધિપૂર્વક બિલકુલ નથી, બુદ્ધિપૂર્વકનો વિકલ્પ ને રાગ બિલકુલ નથી તેનો પોતા. એમ નથી, અહીંયા બુદ્ધિપૂર્વક એટલે બુદ્ધિગ્રાહ્ય. શું? જેમ કે જ્ઞાનીને વિચાર આવ્યો કે શાસ્ત્ર ખોલીને વાંચું, મંદિર જઈને પૂજા કરું, એક સમયમાં પૂર્ણ વિતરાગ થવાતું હોય તો મારે બીજો સમય ન જોઈએ, કેમ કે મારે રાગનું બીજું કોઈ કામ છે જ નહીં, અહીંયા કોઈ મહત્વ છે જ નહીં. એટલે અભિપ્રાય મને એટલે રાગ થાય માટે અભિપ્રાય હોય, બુદ્ધિપૂર્વક નો રાગ થાય માટે અભિપ્રાય હોય, એમ અહીંયા ના લાગવો પડે. બુદ્ધિપૂર્વક એટલે બુદ્ધિપૂર્વક વિકલ્પ ઉઠો છે, બુદ્ધિમાં વાત વિચારમાં આવી છે કે મારે મંદિર જવું છે, મારે પૂજા કરવી છે, મારે શાસ્ત્ર વાંચવું છે. શું? એ તો શુભ છે, પણ અશુભ પણ આવે છે. મારે ખાવું છે, મારે દુકાને જવું છે, રાજા કરતો રાજગાદીએ બેસે છે, કારખાનું તો કારખાને જાય. ગૃહસ્થિના જે પાપના યોગ છે એ બધા અશુભ યોગ છે ત્યાં, અને એ બુદ્ધિપૂર્વકના રાગ છે. શુભ અને અશુભ બંને બુદ્ધિપૂર્વક વિચાર આવે છે ને કરે છે, બુદ્ધિમાં વિચાર આવે છે ને કરે છે, બુદ્ધિ ગ્રાહ્ય પણ છે અને બુદ્ધિપૂર્વક ઉત્પન્ન પણ થાય છે, વિચારથી ઉત્પન્ન થાય છે. આ આમ કરાય અને આમ ન કરાય, આમ કરાય અને આમ ન કરાય, જે હે ઉપાદેયનો વિચાર આવે છે એ બુદ્ધિપૂર્વક જ છે રાગ બધો. આપણે પછી જ્ઞાનની મુખ્યતાથી એને વિવેક કહીએ, પણ કરતાપણું નથી ત્યાં. જો કરતાપણું હોય તો અભિપ્રાય થઈ જાય, અભિપ્રાય હોય તો કરતાપણું થઈ જાય, અભિપ્રાય નથી પાછો ત્યાં. ઉદયની સાથે છે, ઉદયની સાથે સંબંધ, ઉદયની સાથે છે છતાં એકત્વ નથી. પાછો એ બુદ્ધિપૂર્વક નો રાગ આવ્યો તો અભિપ્રાય પણ નથી અને એકત્વ પણ નથી. ભિન્નત્વ રાખીને છે, ભિન્નત્વ રહીને છે, કે પરિણતિ એની જ દશામાં છે, એટલે ભિન્નપણું રહી જ જાય અને પરિણતિ મુખ્ય છે, બીજું બધું ગૌણ છે. કોઈ નાય ન્યાયથી એમ પણ કહેવાય કે ભઠ્ઠી જેવું લાગે, એ પણ બરાબર છે. વાત તો અનેક પ્રકારે છે. એ વિષયનું ચારે પડખાનું પરિજ્ઞાન હોય તો ભૂલ ન થાય, નહીતર ભૂલ થાય છે. સોભાનીજી પત્રમાં એવું લખ્યું કે તું વિકલ્પ તું ચાલુ રહીશ ને એ મને પોસાતું નથી, હું વિકલ્પ ચાલતો રહીશ ને મટતો નથી એ મને પોસાતું નથી. મારા ગુરુએ મને એવું શસ્ત્ર આપ્યું છે કે તું જે માર ડાલુંગા હું તારો નાશ કરી નાખીશ, મારા ગુરુએ મને શસ્ત્ર આપ્યું છે એવું, હું ફિર ભી તુજે જિંદા રહેના હૈ તો મુજે શ્રી ગુરુ કે ચરણ મેં લે ચલ. ક્યાં લઈ ગયા એ? જો ગુરુ ભક્તિ કેવી આવી છે જ્ઞાન દશામાં, છતાં એ વિકલ્પ તારે જીવતું રહેવું હોય તો થોડીક દયા કરું તારી ઉપર હાલ, અને જો ગુરુચરણમાં લઈ જતો હોય ને તો થોડુંક તને જીવતો રહેવા દઈશ હાલ. કેમ કે એ ગુરુનો મારા ઉપર એવો ઉપકાર છે કે એના સહારે મને તું ત્યાં લઈ જતો હોય તો ભલે તું થોડોક ટાઈમ રહ્યો, છતાંય બુદ્ધિ અભિપ્રાય નથી ત્યાં. બુદ્ધિપૂર્વકનો વિકલ્પ છે પણ અભિપ્રાય નથી, એને એકત્વ પણ નથી. એ વાત રાખીને છે પાછું એને એને કીધું કે આ ગુરુ પ્રત્યેનો ભાવ આવે તો ભઠ્ઠી જેવું દુઃખ છે. પાછું એમને એમને એ વાત કરી, હજુ ન સમજે તો વચન વિરોધતા લાગે. જ્યારે જ્ઞાનીના વચનો પૂર્વાર પર અવિરોધ હોય છે અને જ્ઞાનીના વચનોની પૂર્વાર પર અવિરોધતા એ જ એ વચન શૈલીની મુખ્ય વિશિષ્ટતા છે. વિશિષ્ટતાઓ તો ઘણી છે પણ આ એક મુખ્ય વિશિષ્ટતા છે. સોગણેશી બ્રાહ્મણ આપણે ચાલ્યું ચાલી ગયું એ જ્ઞાનીની વાણીનું મુખ્ય લક્ષણ પૂર્વાર પર અવિરોધ પણ લીધું છે. એવી વાતો છે. એક કુરથી પોતાના વિકલ્પને એમ કે છે કે તારે જીવતું રહેવું હોય તો ભલે રે, થોડો ટાઈમ તું જીવતો રહે, બહુ વાંધો નહીં લઉં તારી સામે, પણ શું કે ગુરુચરણમાં મને લઈ જતો હોય તો. બીજી કુરથી કે છે ભઠ્ઠી જેવું દુઃખ છે આમાં. બહુ એમણે એવી વાતો લીધી છે. સૌધર્મ ઇન્દ્ર ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ એક ભવતારી જીવ કેટલા અસંખ્ય તીર્થંકરોના જન્મોત્સવ મનાવે છે, એનું આયુષ બહુ મોટું છે ને. હા, મહાવિદ્યામાં તો કેટલાય થાય, અહીંયા થાય, અને ત્યાં તો આયુષ બહુ મોટું છે. ત્યાં તો આયુષ બહુ મોટું છે. તો ઘણા તીર્થંકરોના જન્મોત્સવમાં જાય ત્યારે પગે ઘૂઘરા બાંધીને નાચે. તીર્થંકર દેવ પ્રત્યે જે ચોથા ગુણ સ્થાને છે એની પૂજાય કરે છે. બાલ તીર્થંકરની પૂજા કરે ત્યાં એના ઉપર લઈ જઈને જન્મ કલ્યાણક મનાવે છે ને ત્યારે. આપણે કરીએ છીએ પૂજા પંચકલ્યાણકમાં સ્થાપનામાં પગે ઘૂઘરા બાંધીને નાચે. એક સાહેબ સમય દ્રષ્ટિ, એક સાહેબ સાહેબ સમય દ્રષ્ટિ. અને ઘણા વર્ષ પહેલા એમને પહેલું જ્ઞાન થયું હોય, પછી એવું નહીં. એમ તો બહુ આયુષ વાળા છે ને, એમ તો પૂર્વભાવથી ત્યાં જ્ઞાન છે. પછી ત્યાં ઇન્દ્ર થયા છે, આગલા ભાવથી જ્ઞાન સમ્યક દર્શન તો થયું છે. અને તીર્થંકર કોઈ જો હોય તો એને પછીથી પણ થયું હોય, એટલે એ જૂના સમ્યક દ્રષ્ટિ હોય, એટલે આ નવા થયેલા હોય. એક સમયને અનુસરીને વાત કરીએ તો એમાં પ્રસંગ થોડોક બીજો છે કે આ જીવ જગતગુરુ થઈને અનેક જીવોના કલ્યાણમાં નિમિત્ત પડશે, તો એને પ્રભાવનાનો રાગ બહુ છે. જન્મોત્સવ મનાવે છે ત્યારે શું છે, બાહ્ય પ્રભાવનાનો પ્રસંગ છે. એટલે કેટલાય જીવોને એમ થાય છે કે આ ઇન્દ્ર જેવો મહાન પુણ્યશાળી આત્મા 32 લાખ વિમાનનો સાહેબો, એક એક વિમાનમાં અસંખ્ય દેવો પુણ્યશાળી, આવો મોટો માણસ, આવો મોટો પુણ્યશાળી પગે ઘૂઘરા બાંધીને નાચે, એટલે કેટલો નાનો થઈ ગયો. અહીં તાર ઓલાની માનતા કેટલી, એને કેટલી માનતા દેખાણી તીર્થંકરના આત્માને. આ એક જગદગુરુ થઈને જન્મા છે, આ ભાવ એમનો જગદગુરુનો ભાવ છે. એ તીર્થંકરનો સિંહનો ભાવ હતો મહાવીર સ્વામીનો, એ તીર્થંકરનો મહાવીર સ્વામીના ભાવનો ભાવ હતો. પ્રધાન કુમાર થયા તો એ વખતે એટલો મહિમા આવ્યો, એટલો મહિમા આવ્યો કે નાચ્યા છે ત્યાં મહાવીર સ્વામીના બાળ શરીરને લઈને નાચ્યા. હજાર નેત્રોથી એના રૂપને જોવે છે, નેત્રો હજાર કરી નાખે, વિક્રિય શરીર કે બહારથી બધાને એવું લાગે કે આહા, ઇન્દ્રનો હરખ અમાતો નથી, નાચા નાચ કરે છે, ઠેકડા મારે છે ભગવાનની સામે. હું તો હજી બાળક છે, હા, તાજું જન્મેલું બાળક છે, બે ચાર મહિનાનું નહીં, હા, અને આ ઠેકડે ઠેકડા મારે છે, હા, પગે ઘૂઘરા બાંધીને. ઇન્દ્રનો હરખ અમાતો નથી, પણ અંદરમાં એ ભાવને દુઃખ ભાવ જાણે છે. બહુ ઝીણું કાંઈ તું છું તો ગાંધીજીએ ઘણી વાતો લીધી છે, એને પણ એ દુઃખભાવ જાણે છે. કેમ કે વિકલ્પ છે, શુભ રાગ છે અને એમાં આકુલતા છે, એમ નથી. અને એ જ્ઞાન એને જ હોય જેને અંદરમાં શાંતિની વિજ્ઞાનથી પ્રગતિ જુદી પડી હોય, એને જ એ જ્ઞાન હોય. બારમાં હરખ હોય તો એ આકુલતા છે. ભગવાનની ભક્તિ કરે છે ત્યાં તો ભક્તિ છે, ભક્તિના ભાવે આકુલતા છે. એવી ઘણી વાતો જ્ઞાન દશાને કરી છે, એમની જ્ઞાન દશાને પ્રસિદ્ધ કરે છે. સમાજમાં અપ્રસિદ્ધ રહ્યા હતા, પછી એમના ગ્રંથથી એ બહાર આવ્યા. જ્ઞાની તરીકે જે પ્રસિદ્ધ થયા છે એ તો ગ્રંથથી પ્રસિદ્ધ થયા છે. હયાતીમાં તો કોઈ એમને કોઈનો પરિચય બી કરતા નહીં, એને ઓળખાણ થવાનો પ્રસંગ પણ નહોતો. શું કે છે, સૌ જ્ઞાનીને સ્વવિકલ્પમાં રાગની આકુલતાનું વેદન અને શાંતિ સાથે વેદાઈ રહ્યા છે, જ્યારે નિર્વિકલ્પ દશામાં એકલો આનંદ વેદાઈ રહ્યો છે. એ રીતે તેમાં ફેર પડે છે. એકલો પોતાનો આનંદ વેદાઈ રહ્યો છે, જેમાં આકુલતા એકદમ અબુદ્ધિપૂર્વક છે, એટલે એકદમ સૂક્ષ્મ છે, અને તેનો પોતાને પણ ખ્યાલ નથી આવતો. જ્ઞાન સૂક્ષ્મ છે પણ એથી સૂક્ષ્મ છે આકુળતા, જ્ઞાનમાં નથી પકડાતી. બીજું શું છે, ઉપયોગ આખો આત્મા ઉપર છે. પર્યાયમાં જે અબુદ્ધિપૂર્વકની સૂક્ષ્મ આકુળતા છે ત્યાં ઉપયોગ નથી. ઉપયોગ ન હોય તો ઉપયોગમાં પકડાય, ઉપયોગ ન હોય તો પકડાય નહીં. આત્મા ઉપર છે ત્યાં નિર્વિકલ્પ આનંદ. ભક્તે જે પોતાનું મૂળ પરમાત્મા પદ છે એના ઉપર જ એકલો ઉપયોગ છે, ઉપયોગનું અવલંબન એક જ જગ્યાએ છે. કાંઈ નથી ને, અભેદ અભેદ અવલંબન છે, અભેદ સ્વરૂપનું અભેદ અવલંબન છે. કાંઈ તો શું ગુણભેદનું ઉપર તો નથી, પણ એમ કે અબુદ્ધિપૂર્વકનો રાગ તો છે અને એનું વેદન પણ છે. રાગ હોય ને રાગનું વેદન ન હોય એમ ન હોય. આવ્યો પૂર્ણ વિતરાગ હોય તો બહાર આવી જ ન શકે, જેમ અરિયંત ભગવાન નથી આવતા એમ. શું હા, ઉપયોગ બેને વિષય ન કરી શકે. સ્વરૂપનું અવલંબન લીએ ત્યારે એને પરતત્વનું અવલંબન, રાગનું ગુણભેદનું કાંઈ ન હોય. અભેદનું અવલંબનમાં ભેદનું પણ અવલંબન ન હોય. ઉપયોગ એક સાથે બેને વિષય ન કરે, એ ઉપયોગની મર્યાદા છે. વિષય કરવાની છદ્મસ્થના ઉપયોગની એ મર્યાદા છે. કેવળ જ્ઞાન એની વાત જુદી છે. પાછી એ તો એક સાથે બધાને વિષય કરે છે. એકલી નિરાકુળતા, એકલો આનંદ નિર્વિકલ્પ દશામાં વેદાય છે. ઉપરની ભૂમિકા વાળાને સ્વવિકલ્પમાં ભલે શાંતિ વધારે હોય પણ આકુળતા અને નિરાકુળતા બંને મિશ્રિત છે. શાંતિ વધી ગઈ છે પરિણતિની અંદર, પણ છતાંય તે આકુળતા અને નિરાકુળતા બંનેનું મિશ્રણ એક જ દશામાં છે. તે મિશ્રિત વેદન અને એકલું નિર્વિકલ્પ વેદન તેમાં ફેર છે. મિશ્રિત વેદન અને એકલું નિર્વિકલ્પમાં વેદન આવે એ બંનેમાં ફેર છે. ની ફેર આ રીતે સમજી શકાય કે ભાઈ દીકરા પ્રત્યે રાગ ને મમત્વ તો છે પણ પરિણતિમાં, પણ બીજા કામ કરતી વખતે કઈ મમત્વનો અભાવ નથી થયો, એની માળા લઈને બેસતો નથી, મારો દીકરો અમેરિકા છે, મારો દીકરો છે, મારો દીકરો છે, એમને પોતાનું કામ ધંધો બધું કરે છે, પરિણતિ ચાલે છે કે દીકરો તો છે, પણ જ્યાં 5 વર્ષે 10 વર્ષે મળ્યો એમાં 25 વર્ષે મળ્યો હોય ત્યારે તો એમ થાય કે હા હા પીડા ભૂલી જાય. એકનો એક દીકરો 25 વર્ષે મળે અને પીડામાં રડું પાડતો હોય એમાં વચન તો ઓલો મળે તો ઉપયોગ ખસી જાય. પીડા વહી ગઈ છે કે નહીં, ઉપયોગ યોગ્ય પીડા ઉપરનો, એટલે પીડાનું વેદન ન લાગ્યું એ વખતે. એમ ઉપયોગ જેના ઉપર જાય છે એમાં તારતમ્યતા વધે છે, એ ફેર છે. પરિણતિ ને ઉપયોગમાં આ ફેર છે. અને એવો નિર્વિકલ્પ ઉપયોગ પુરુષાર્થની તારતમ્યતા વધી જતા જ આવે છે, અથવા સ્વરૂપનું ઉગ્રપણે અવલંબન આવે ત્યારે નિર્વિકલ્પ દશા થાય છે. જ્ઞાનીને સ્વરૂપનું અવલંબન છૂટતું નથી, પણ જ્યારે ઉગ્રપણે અવલંબન આવે છે ત્યારે નિર્વિકલ્પ દશા આવે છે. એટલે જ્ઞાની પણ ક્યારેક ધ્યાનની પ્રવૃત્તિ કરે છે, એનું કારણ શું કે બીજી પ્રવૃત્તિમાં સ્વવિકલ્પતા છે, અહીંયા ધ્યાનની પ્રવૃત્તિમાં તો પછી પ્રવૃત્તિનો વિકલ્પ નથી, પછી સ્વરૂપનો જ વિકલ્પ રહે છે. અને એ વિકલ્પને પણ એ નિર્વિકલ્પના નિર્વિકલ્પ સ્વરૂપના ઉગ્ર અવલંબનથી અભાવ કરે ત્યારે એને નિર્વિકલ્પ આનંદનું વેદન થાય છે. ત્યાં પુરુષાર્થ પણ તીવ્ર થાય છે, નિર્જરામ પણ ત્યાં વધી જાય છે. પરિણતિમાં જે નિર્જરા હોય સ્વવિકલ્પ દશામાં અને નિર્વિકલ્પ દશામાં નિર્જરા હોય એમાંય ફરક છે, નિર્જરા વધી જાય છે, એમ ફેર છે. મુમુક્ષુએ પ્રશ્ન કર્યો છે એમાં કે બંને જાત જ જુદી થઈ જાય છે, એમ પ્રશ્ન કર્યો છે. પ્રશ્ન ચિહ્ન નથી મૂક્યો પણ પ્રશ્ન છે, ઉત્તર આપ્યો છે બેનશ્રી કે સ્વવિકલ્પ દશા રાગ મિશ્રિત છે, નિર્વિકલ્પ દશામાં એકલો આનંદ છે એમ ફેર છે, વિભાવ સ્વભાવ વચ્ચે જેવો ભેદ છે એવો ભેદ નહીં એમ કેવું છે? એટલે જાત ફેર એવી રીતે થઈ જતી નથી, અથવા જે વિકલ્પ છે ને વિભાવ છે માટે ત્યાં મિથ્યાપણ આવ્યું છે એમ નથી, મિથ્યાત્વ એટલે મિથ્યાપણું એમ નથી. જેમ કે જ્ઞાનીને વિતરાગતા પણ છે અને રાગનો અંશ પણ છે, અને એ ચારિત્ર ગણાય છે, એ ચારિત્ર ગુણની પર્યાય છે. વિતરાગતા પણ ચારિત્ર ગુણની પર્યાય છે અને રાગ પણ ચારિત્ર ગુણની પર્યાય છે. તો વિતરાગતા છે એટલું સમ્યક ચારિત્ર અને રાગ છે એટલું મિથ્યા ચારિત્ર એમ જ્ઞાનીને કહી શકાય નહીં. તો એ પ્રમાણે જ્ઞાન ત્યાં જોવે, શરીરના તાવને જોવે કે મીઠાઈમાં સારાપણું જોવે, રસોઈનું સારાપણું જોવે, એટલે જ્ઞાન મિથ્યા થયું કે નહીં? જ્ઞાન સમ્યક છે, જાતિ નથી બદલાતી. પ્રશ્ન શું ઉઠાવ્યો છે? જાત જુદી થઈ જાય છે કે નહીં? એમ જાત નથી જુદી થતી, એ સમ્યક જ્ઞાનની જાતિ છે, સમ્યક ચારિત્રની જાતિ છે. પણ એ પરસત્તા અવલંબી જ્ઞાનનો અંશ ત્યાં મોક્ષને સાધતો નથી, બંધને સાધે છે. ભલે અલ્પ બંધ છે તો પણ બંધને સાધે છે. એવી જ રીતે રાગ છે એ પણ બંધને સાધે છે, રાગનો અંશ, અને વિતરાગતાનો અંશ મોક્ષને સાધે છે. એમ બે ભાગ પડી જાય છે પુરુષાર્થમાં ચારિત્રમાં, જ્ઞાનમાં, સુખ દુઃખમાં, એ બધે બબે ભાગ પડે છે. એક શ્રદ્ધામાં નથી પડતો, તો પણ જાત ફેર નથી એમ છે. હા, એ તો ક્ષોભસમની ભૂલ છે, એ તો ક્ષોભસમની ભૂલ છે. એવું તો કોઈ ક્ષોભસમમાં સિદ્ધાંતિક દોષ પણ આવે છે, તો એથી કંઈ ક્ષોભસમનો દોષ છે એ કંઈ જ્ઞાનને મિથ્યા કરતો નથી. સુભાગભાઈને નિર્વિકલ્પ સાથે જોરથી આવ્યા પછી એમ થયું, ઓહો, આવી રીતે આત્માના અવલંબને વિતરાગ ભાવ, એકલો એકાકાર નિર્વિકલ્પ દશામાં ચૈતન્ય ગોળો છૂટો છૂટો હાવ, આ તો કેવળ જ્ઞાન થાય એવી વાત છે. આવી રીતે પરિણમન કરું તો કેવળ જ્ઞાન થઈ જાય, તો કરેલું હમણાં કેવળ જ્ઞાન, ખાટલા પીડા પીડા કેવળ જ્ઞાનના ઉભરા આવવા માંડ્યા, આશાના ઉભરા. રામલાલભાઈને કે તું બહુ બોલમાં વચ્ચે, તું મને કઈ બહુ વાત નહીં કરાવ, તારે હમણાં પૂછવું હોય તો હમણાં નહીં થયું પૂછ, મને અંદર ચાલે છે ચાલવા દે, તો પછી મને કેવળ જ્ઞાન થશે ને હમણાં, તો તને બધું સમજાવી દઈશ. શું છે કે દેરાવાસીમાં સુતાંબરમાં શું છે કે કેવું જ્ઞાન થયા પછી ભગવાન વાત કરે ને સમજાવે, તો હું તને સમજાવી દઈશ. કેવું જ્ઞાન થશે એટલે હું તને સમજાવી દઈશ. સિદ્ધાંતિક ભૂલ થઈ, કેવું જ્ઞાનની દશામાં થવાનું નથી. મુનિ દશા આવ્યા વિના ખાટલો પીડ્યા પીડ્યા ગ્રસ્ત દશામાં, અને કેવું જ્ઞાન થયા પછી સમજાવવાનો વિકલ્પ આવવાનો નથી. છતાં વાત એમ કરી, એવું બેન્સરી માટે સાંભળ્યું, અમને બહુ જોર છે દશા આવેલી, તો કેવળ જ્ઞાન લઈ લઉં, હવે તો ભૂલી ગયા કે સ્ત્રી પર્યાય છે, થાય નહીં કેવળ જ્ઞાન. એવું જોરથી આવ્યું તો ત્યાં જ્ઞાન અને સિદ્ધાંતની ભૂલ થઈ, માટે જ્ઞાન મિથ્યા થયું કે નહીં, કે નહીં જ્ઞાન સમ્યક છે, ઈક્ષોપસમનો દોષ છે. દોરડીમાં સાપ જાણ્યા એના જેવું, દોરડીમાં સાપ દેખાય એટલે જ્ઞાનની ભૂલ થઈ કે થઈ, પણ જ્ઞાન મિથ્યા ન થાય એમ છે. જાત જ ફરી ગઈ, એ જાતમાં ફેર નથી પડ્યો, આ તો ક્ષોપસમની ભૂલ છે. ક્ષોપસમનો દોષ ન લેવાય છે જ્ઞાનના દોષમાં. નહીં પણ એમ કે વિકલ્પ આવ્યો તો એટલું પરસત્તાનું અવલંબન થયું ને, હીરા જોયા તો એ વખતે હીરાનું અવલંબન છે કે નહીં, ઉપયોગને ઉપયોગ ક્યાં આત્મામાં છે એ વખતે. મેસુબને જોયો ભાણામાં તો એ ઉપયોગ મેસુબ ઉપર ગયો કે ન ગયો, પણ પરિણતિમાં જે અવલંબન છે એનો વકર છે, અને જાત ત્યાં બદલેલી બદલેલી જ છે એમ છે. એટલે એ બધો વિષય ગોખણપટ્ટીથી સમજાય એવો નથી. સૂક્ષ્મતા એવી છે, નાટીભૂટી એવી છે, અને એટલે તો જ્ઞાની ઓળખાતા નથી. અનંતકાળમાં અનંતવાર જ્ઞાનીઓ મળ્યા છે, ત્યાં નહીં ઓળખવાનું કારણ શું છે કે આવી બધી અટપટી વાતો ઘણી છે, ઘણી અટપટી વાતો છે. શું કરું, ભૂલ ખાઈ જાવ. અંદરનું અવલંબન છૂટ્યું જ નથી ને, જ્ઞાનની જાત ફરી જ છે, પછી બદલાણી નથી. જ્ઞાનની જાતિ જે સમ્યક થઈ, જ્ઞાનની ગતિ, જાતિ, શક્તિ અને સ્થિતિ ચારે ચાર પડખા સમજવા જોઈએ એક પરિણામના. એ ગણિત જેવું નથી, એ સાયન્ટિફિક છે. એનું વિજ્ઞાન શું છે, એનું સાયન્સ શું છે એ સમજાવવું. કે ત્યાં સ્વપર પ્રકાશક પણ ચાલુ છે, એ જ્ઞાનની શક્તિ છે, એનો સ્વભાવ છે, એ સ્વભાવ ગયો નથી, ગતિમાં અલ્પત્વ છે, જ્ઞાન અલ્પ છે, કેવળ જ્ઞાન જેવું પૂર્ણ નથી. સ્થિતિ સ્વક્ષેત્ર પ્રમાણ છે, સ્વદેહ પ્રમાણ છે, અને જાતિ સમ્યક છે. શક્તિ સ્વપર પ્રકાશક છે, જાતિ સમ્યક છે, ગતિની અંદર અલ્પત્વ છે, અને સ્થિતિમાં ક્ષેત્ર સ્વદેહ પ્રમાણ છે. ચારે પડખેથી પકડો, પછી ક્યાંય ભૂલ નહીં થાય. એક જ્ઞાનની પર્યાયને, એક ચારિત્રની પર્યાયને ચારે પડખેથી પકડો અને સમજાય. એને પકડો એટલે જ્ઞાનમાં સમજાય બરાબર યથાર્થ, પછી ભૂલ નહીં થાય. વિભાવ સ્વભાવ વચ્ચે જેવો ભેદ છે એવો ભેદ નહીં. જ્ઞાની સવિકલ્પ દશામાંથી નિર્વિકલ્પ દશામાં તો ક્યાંય નો ક્યાંય ચાલ્યો ગયો ઊંડો, એમ કે છે. જુદા દેશમાં ચાલ્યો ગયો, આત્મામાં ડૂબી ગયો, સહાનુભૂતિમાં અંદરમાં લીન થઈ ગયો એ દશા, એમ કરીને નિર્વિકલ્પ દશાની આટલા શબ્દોથી મહિમા કરે છે. વિસ્તાર કર્યો છે કાલના સ્વાધ્યાય. કાલ રહી ગયું તો મુમુક્ષુઓને જ્ઞાનીના માર્ગમાં પ્રકારાંતર નથી. ધ્યેયમાં પણ પ્રકારાંતર નથી. 306 લખો. અને તેથી મુમુક્ષુ જે યથાર્થ ઉપાયમાં પુરુષાર્થ કરે છે, તે જ ઉપાયમાં મુમુક્ષુ પણ સ્વસન્મુખ થવા માંગે છે. અને તે અર્થે પ્રયત્નશીલ હોય છે. જ્યારે જ્ઞાનીના પરિણામ સ્વસન્મુખ છે એટલે પુરુષાર્થના વિરુદ્ધતા નથી. અલ્પ બહુત્વ છે પણ વિરુદ્ધતા નથી. એમ અહીંયા